ભાગ એ. શા માટે એક નારીવાદી પુસ્તક શીર્ષક મને શરૂઆતમાં ગુસ્સે કરે છે અને હું તેને છતાં પણ અલગ રીતે કેવી રીતે વાંચી શકું? હું પુસ્તક સ્ત્રીઓની થાક, સ્ત્રી ઉપલબ્ધતાના વિરોધમાં તરફ ધ્યાન આપ્યું કારણ કે છેલ્લા વર્ષોમાં તેને વારંવાર ઓવરલોડ, કેરકામ અને સમાન અધિકાર વિશેની સામાજિક ચર્ચામાં એક મહત્વપૂર્ણ યોગદાન તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે. પહેલેથી જ શીર્ષક એટલો સ્પષ્ટ અને તીક્ષ્ણ રીતે રચાયેલ છે કે તે કોઈ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે તે પહેલાં જે કે માણસ મૂળ સામગ્રી સાથે સંકળાય. આ પુસ્તકમાં મને જે રસ પડે છે અને સાથે સાથે મને અસ્વસ્થ પણ કરે છે તે ચોક્કસ આ તણાવ છે. હું સ્વીકારું છું કે વાસ્તવિક માળખાકીય અસમાનતાઓ છે અને તેમની વિશ્લેષણને જરૂરી માનું છું. સાથે સાથે હું સંબોધનને પ્રથમ ક્ષણે એવું અનુભવું છું જાણે તે મને સામાન્ય રીતે એવી ભૂમિકામાં ગોઠવે છે જે મારી વૃત્તિ અને મારા વર્તનને અનુરૂપ નથી. આ લખાણ એ પ્રયાસ છે કે આ પ્રેરણાને ભાવનાત્મક રીતે ન ઠેલાઈ દઉં પરંતુ નિષ્પક્ષ રીતે વિશ્લેષણ કરો. પુસ્તકમાં શું છે? એક તથ્યાત્મક સારાંશ. પુસ્તક થાકને સ્પષ્ટ રીતે વ્યક્તિગત નિષ્ફળતા અથવા સ્વ સંસ્થાના અભાવના પરિણામ તરીકે નહીં પરંતુ માળખાકીય પરિબળ તરીકે સમજે છે. કેન્દ્રીય થીસિસ એવી છે, અમારી સમાજમાં હજુ પણ એવી અપેક્ષાઓ છે જે ખાસ રીતે સ્ત્રીઓ તરફ દોરી જાય છે અને તેમને કાયમી રીતે ઓવરલોડ કરે છે. અહીં મુખ્ય શબ્દ ઉપલબ્ધતા છે. તેનો અર્થ માત્ર સમયની ઉપલબ્ધતા નથી પરંતુ અપેક્ષાઓનો એક ગૂંચવણ, ભાવનાત્મક હાજરી, સંભાળનું કામ, શારીરિક અનુકૂલન, યૌન ઉપલબ્ધતા, સામાજિક જવાબદારી અને પરિવાર, વ્યવસાય અને જાહેર જીવનમાં સતત કાર્યક્ષમ રહેવી. આ અપેક્ષાઓ ઘણીવાર એક સાથે કાર્ય કરે છે અને એકબીજાને મજબૂત બનાવે છે. પુસ્તક દલીલ કરે છે કે ઉપલબ્ધતાનો આ સ્વરૂપ ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક રીતે વિકસ્યું છે અને આજ સુધી અસરકારક છે, ભલે ઔપચારિક સમાન અધિકાર કેટલો પણ સુધર્યો હોય. થાક આમ વ્યક્તિગત સ્ત્રીઓની વ્યક્તિગત સમસ્યા તરીકે નહીં પરંતુ એવા સિસ્ટમના લક્ષણ તરીકે દેખાય છે જે ચોક્કસ પ્રદાનને પૂર્વધારણા તરીકે લે છે, તેમને યોગ્ય રીતે માન્યતા આપ્યા અથવા સુરક્ષિત કર્યા વિના. અહીં એક મહત્વપૂર્ણ પાસું કેર અને સંભાળ કામનો અસમાન વિતરણ છે. ત્યાં પણ જ્યાં સ્ત્રીઓ રોજગાર છે તેઓ ઘણીવાર વધારામાં સંસ્થા, ભાવનાત્મક કામ અને કુટુંબીય સંકલન માટે મુખ્ય જવાબદારી વહન કરે છે. પુસ્તક આ બહુવિધ ભારને માળખાકીય તરીકે વર્ણવે છે અને વ્યક્તિગત ખોટા નિર્ણયોના પરિણામ તરીકે નહીં. સાથે સાથે લેખિકા ભાર મૂકે છે કે સ્ત્રી થાક એક રૂપ નથી. જીવન પરિસ્થિતિ, સામાજિક દરજ્જો, મૂળ અથવા વ્યવસાયિક જૂથ અનુસાર ઉપલબ્ધતાની માંગ અલગ અલગ રીતે તીવ્રતાથી કાર્ય કરે છે. પુસ્તકનો દાવો એ છે કે આ વિવિધતાને ધ્યાનમાં રાખવું માળખાકીય મૂળને નજરમાંથી ગુમાવ્યા વિના. સારાંશ રૂપે પુસ્તક બતાવવા માંગે છે કે થાક રાજકીય છે અને કે સ્ત્રી ઉપલબ્ધતા એ એક કેન્દ્રીય મિકેનિઝમ છે જેના દ્વારા સામાજિક ઓવરલોડનું આયોજન થાય છે. શીર્ષક અને ફ્રેમિંગ મને શરૂઆતમાં કેમ ગુસ્સે કરે છે? એક અપિતૃસત્તાત્મક પુરુષની દૃષ્ટિકોણથી આ બિંદુ સુધી હું વિશ્લેષણને મોટા ભાગે અનુસરું છું અને છતાં મારા અંદર એક એવા પુરુષ તરીકે જે પોતાને જાગૃત રીતે પ્રભુત્વ, અવમૂલ્યન અથવા સત્તાનો દુરુપયોગના અર્થમાં પિતૃસત્તાત્મક તરીકે નથી સમજતો, એક સ્પષ્ટ ગુસ્સો ઊભો થાય છે. નહીં કારણ કે હું વર્ણવેલી સમસ્યાઓને નકારી કાઢું છું, પરંતુ કારણ કે સંબોધનની રીત મારા અંદર કંઈક ઉત્પન્ન કરે છે જેને અવગણવું મુશ્કેલ છે. આ ગુસ્સાને અનેક મુદ્દાઓમાં ચોક્કસ રીતે નામ આપી શકાય છે. એક, શીર્ષક ભિન્નતા શક્ય થાય તે પહેલાં જે એક અર્થઘટન ગ્રીડ ગોઠવે છે. સ્ત્રીઓની થાકે એવો શીર્ષક છે જે ખૂબ જ વહેલી તકે એક સ્પષ્ટ વર્ગીકરણ કરે છે. તે એક જૂથને નામ આપે છે, અસરગ્રસ્તતાને ચિહ્નિત કરે છે અને સૂચવે છે કે તેના માટે એક વિશિષ્ટ કારણ છે. ભલે તે વિશ્લેષણાત્મક રીતે યોગ્ય હોય, વાંચતી વખતે એક અવ્યક્ત સામેવાળો ઊભો થયો છે. કોણ આ જૂથમાં નથી અને તે કઈ ભૂમિકા ભજવે છે? એક વાચક તરીકે, જે પોતે જવાબદારી વહન કરે છે, પ્રદર્શન દબાણ જાણે છે અને થાત અનુભવે છે, અનાયાસે પ્રશ્ન ઊભો થાય છે, હું અહીં ક્યાં આવું છું સમસ્યાના ભાગ તરીકે સિવાય? ઉપશીર્ષક સ્ત્રી ઉપલબ્ધતાના વિરોધમાં આ અસરને મજબૂત બનાવે છે. તે માત્ર એક સ્થિતિને નહીં પરંતુ એક વિરોધને નામ આપે છે. આમ એક સંઘર્ષ ખોલાય છે તે પહેલા જે કે લખાણની ભિન્નતાઓ અસરકારક થઈ શકે. બે, માળખાકીય ટીકા ચર્ચામાં ઘણીવાર સામાન્ય નિર્દેશ તરીકે અનુભવાય છે. આધુનિક સમાનતા ચર્ચાઓની એક કેન્દ્રીય સમસ્યા એ છે કે વિશ્લેષણાત્મક માળખાકીય શબ્દો દૈનિક જીવનમાં સંચારાત્મક રીતે સંક્ષિપ્ત થાય છે, પિતૃસત્તા પછી સામાજિક નમૂનાઓના વર્ણન તરીકે નહીં પરંતુ નૈતિક ચિહ્ન તરીકે વાંચાય છે. આ સંક્ષિપ્ત ચર્ચામાં પુરુષ હોવો સત્તા માટે સંક્ષેપ બને છે, સત્તા દોષ માટે સંક્ષેપ બને છે, અને દોષ એ સમજાવટ બને છે કે ભિન્નતા શા માટે અનાવશ્યક છે. એવા પુરુષો માટે જે જાગૃત રીતે અલગ રીતે વર્તવા માંગે છે અથવા વાસ્તવમાં અલગ રીતે વર્તે છે, તેમાંથી એવો અનુભવ ઊભો થાય છે કે પોતાનું વર્તન પોતાની શ્રેણી કરતાં ઓછું ગણાય છે. ગુસ્સો પછી માળખાકીય સમસ્યાઓના અસ્તિત્વ સામે નહીં પરંતુ એ અનુભવ સામે દેશિત થાય છે કે વ્યક્તિગત જવાબદારી અને વૃત્તિ ચર્ચામાં ભલાભાગ દેખાતી જ નહીં. તનપાંઠે જવાબદારી અપેક્ષિત છે, પ્રતિધ્વનિ ગાયબ રહે છે, એક વધુ પાસું ભારની અસમાન માન્યતા છે. પુરુષોએ જવાબદારી વહન કરવી જોઈએ, પ્રતિબિંબિત રીતે વર્તવું જોઈએ અને અસ્તિત્વમાં રહેલી માળખાઓને પ્રશ્નમાં મૂકી આપવાની જોઈએ. સાથે સાથે પુરુષ થાકને ઘણીવાર સામાન્ય, અપેક્ષિત અથવા સ્વકારણભૂત તરીકે માનવામાં આવે છે, સામાજિક સમસ્યા તરીકે નહીં. જ્યારે કોઈ પુસ્તક સ્ત્રી થાક માટે એક યોગ્ય જગ્યા ખોલે છે, તે સાથે સાથે સ્પષ્ટ ન કરે કે ઓવરલોડના અન્ય સ્વરૂપો પણ માળખાકીય તારણો ધરાવી શકે છે, ત્યારે અસંતુલનનો અનુભવ ઊભો થાય છે. સ્પર્ધાના અર્થમાં નહીં પરંતુ જાહેર માન્યતાના અર્થમાં, હું પુસ્તકને કેવી રીતે સમજી શકું? મને હુમલિત અનુભવ્યા વિના આ વિશ્લેષણ પછી એક બીજી શક્યતા રહે છે, હું પુસ્તકને જાગૃત રીતે અલગ રીતે વાંચી શકું. નૈતિક આરોપ તરીકે નહીં પરંતુ તીક્ષ્ણ સિસ્ટમ વર્ણન તરીકે. આ વાંચન કોઈ બળજબરી નહીં પણ એક નિર્ણય છે. એક, શીર્ષક ફોકસ તરીકે, બહારકામ તરીકે નહીં, હું શીર્ષકને વિષયક ગોઠવણી તરીકે સમજી શકું. પુસ્તક થાકને કુલ મળીને સમજાવવા માંગતું નથી પરંતુ તેના એક વિશિષ્ટ સ્વરૂપને દેખાડવા માંગે છે. અન્ય જૂથો પણ થાકેલા છે, તેનાથી નકારવામાં આવતું નથી, તે ફક્ત આ પુસ્તકનો વિષય નથી. આ વાંચન માંગે છે કે સંપૂર્ણ પ્રતિનિધિત્વના દાવાને વિશ્લેષણાત્મક તીક્ષ્ણતાના હિતમાં પાછળ મૂકી દેવો. બે, પિતૃસત્તાત્મક માળખાકીય શબ્દ તરીકે, પાત્ર નિર્ણય તરીકે નહીં. જ્યારે હું પિતૃસત્તાને સતત ઐતિહાસિક રીતે વિકસેલા નમૂનાઓના વર્ણન તરીકે વાંચું છું, ત્યારે ટીકા મારી વ્યક્તિ તરીકે નહીં પરંતુ એવા મિકેનિઝમો સામે દિશિત થાય છે જેમાં હું બાકીના બધાની જેમ જોડાયેલો છું. આ તો ત્યારે જ કાર્ય કરે છે જ્યારે માળખા અને વર્તન વચ્ચેનો ભેદ ગંભીરતાથી લેવામાં આવે. જવાબદારીનો અર્થ પછી પ્રતિબિંબિત કરી શકવું અને બદલાવી શકવું, નહીં દોષિત હોવો. ત્રી, સ્ત્રી ઉપલબ્ધતા સાંસ્કૃતિક અપેક્ષા ગોઠવણી તરીકે, આ વાંચનમાં ઉપલબ્ધતા કોઈ એકલ પુરુષો દ્વારા જાગૃત રીતે માંગવામાં આવતી નથી પરંતુ નોર્મ, રૂટીનો અને સંસ્થાગત પ્રોત્સાહનોના જાળ તરીકે વર્ણવાય છે. આમાંથી ઘણી અપેક્ષાઓ વ્યક્તિગત ઇરાદાથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે અને બધા જ લિંગો દ્વારા વહન કરવામાં આવે છે. આથી આ શબ્દ તેનો આરોપાત્મક સ્વભાવ ગુમાવે છે અને વિશ્લેષણાત્મક રીતે વધુ ચોક્કસ બને છે. ચાર, પુરુષ સંભવિત સહયોગી તરીકે, આરોપી તરીકે નહીં. જ્યારે પુસ્તક અન્યાય અપેક્ષાઓ સામેના વિરોધનું વર્ણન કરે છે, ત્યારે હું તેને વધુ નજીકથી જોવા માટેનું આમંત્રણ તરીકે પણ વાંચી શકું. ક્યાં અસંતુલિત ભાર ઊભા થાય છે? જવાબદારીઓને વધુ ન્યાયસંગત રીતે કેવી રીતે વહેંચી શકાય? તઈ નોર્મોને મૂળભૂત રીતે પ્રશ્નમાં મૂકવાઈ જોઈએ. આ દૃષ્ટિકોણમાં હું દોષારોપણનો સંબોધિત નહીં, પરંતુ એક સામાજિક શીખવાની પ્રક્રિયાનો ભાગ છું. અંતર ગુસ્સો સમજના પાત્ર રહે છે, પરંતુ તેને છેલ્લું શબ્દ હોવો જરૂરી નથી. મારો પ્રારંભિક ગુસ્સો વાસ્તવિક અને તર્કસંગત છે. તે એક ચર્ચાત્મક અસંતુલન તરફ સંકેત આપે છે. ત્યાં જ્યાં ઓળખ વર્તનની જગ્યાએ આવે છે, ટીકા તો ઊંચી થાય છે પરંતુ અચોક્કસ બને છે. સાથે સાથે વૈકલ્પિક વાંચન એ શક્યતા ખોલે છે કે પુસ્તકને તે જે બનવું માંગે છે તે તરીકે વાંચવો. સ્ત્રી થાકનું એક ફોકસ્ડ વિશ્લેષણ પુરુષો પરના નિર્ણય તરીકે નહીં, પણ એક સામાજિક સમસ્યાના વર્ણન તરીકે. કદાચ ઉત્પાદક તણાવ ચોક્કસ અહીં છે. હું સંબોધન સાથે ઘસારો કરી શકું છું સમસ્યાના વર્ણનને નકારી કાઢ્યા વિના, અને હું ફોકસ સ્વીકારી શકું છું મારી સાક્ષાતી દૃષ્ટિકોણ છોડ્યા વિના, જ્યારે કોઈ ચર્ચા બેઠડીને સહન કરે
છે. માળખાકીય ટીકા અને સત્તા અને વર્તન વચ્ચેનો ભેદ,
ત્યારે કોઈ ગુસ્સો ઉત્પન્ન કરતો શીર્ષક કદાચ સંમતિ નહીં પરંતુ કંઈક વધુ મૂલ્યવાન બનાવે છે. એક ચોક્કસ ઈમાનદાર વાતચીત.